महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र वचनामृत आंक 275 ववाणिया भादरवा वद पांचम बुधवार 1947। આજે આપનું પત્તું એક આવ્યું તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું। સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઈચ્છા સુખદાયક કેમ મનાય, તથાપિ માનવી પડે છે ને દાસત્વ ભાવથી વંદન કરું છું। એમની ઈચ્છા સત પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તો પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે। અમને તો કંઈ સ્વાર્થ નથી, એટલે કહેવું યોગ્ય છે કે કેવળ સતથી વિમુખ એવે માર્ગે પ્રાય તેઓ વર્તે છે। જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઈચ્છે છે। આશ્ચર્યકારક તો એ છે કે કડી કાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે। પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે। સત્સમાગમના અભાવમાં પત્ર વ્યવહાર ચાલે છે, સત્સંગનું માધ્યમ છે, પત્ર વ્યવહાર એ સત્સંગનું માધ્યમ છે। એને પરોક્ષ ગણવું કે પ્રત્યક્ષ ગણવું એ વિચારી લેવું। આ બધા મુમુક્ષુઓને કૃપાળુ દેવ સાથેના પ્રત્યક્ષ સમાગમના વિયોગમાં આ પત્ર વ્યવહારનું માધ્યમ એક અદ્ભુત સત્સંગનું સાધન હતું, અને એનાથી જ ઘણા જીવો કલ્યાણને પામ્યા, અને એ સાધન જેણે સ્વીકાર્યું છે એ પણ પામે છે। સૌભાગભાઈના પત્રના જવાબમાં પરમ કૃપાળુદેવ લખે છે કે તમારો પત્ર વાંચીને સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું છે। આત્માની પરમ શુદ્ધ અવસ્થા એને સર્વાત્મા કહે છે। સર્વત્ર જેનું હોવાપણું છે તે તો આત્મા સર્વત્ર કેવી રીતે છે? આત્મા સર્વત્ર કેવી રીતે હોઈ શકે છે? આત્મા એના ગુણથી સર્વત્ર છે। ગુણથી એટલે જ્ઞાન ગુણથી આત્મા લોકાલોક પ્રકાશક છે। આત્મા પ્રદેશથી દેહ વ્યાપક છે, સર્વવ્યાપક। જૈન દર્શનમાં પ્રદેશથી સર્વવ્યાપકતા કહી નથી, આત્માના પ્રદેશો દેહ વ્યાપક છે, પરંતુ જ્ઞાનની અપેક્ષાએ આત્માનો જે જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ગુણની અપેક્ષાએ આ આત્મા લોકાલોક વ્યાપ્ત છે। જગતનો કોઈ પદાર્થ એ આત્માના જ્ઞાનના સામર્થ્યની બહાર નથી, અથવા એ જ્ઞાન ગુણમાં એ કોઈ અજ્ઞાત નથી। કોઈ તત્વ, કોઈ પર્યાય, કોઈ પદાર્થ એ અપેક્ષાએ આ જીવ લોકાલોકને પ્રકાશક એવો આ આત્મા સર્વાત્મા છે। આ એની અતિશુદ્ધ અવસ્થા છે, પરમ શુદ્ધ અવસ્થા છે। કૃપાળુદેવે આ વાતને પત્રાંક 208 કીધી છે, આપણે એની વિચારણા કરી ગયા છીએ। એવું ચિંતન અમને આજે અધિક સાંભળ્યું છે, શુદ્ધ ચેતનાની વાત, શુદ્ધ આત્માની વાત. આત્માને જ્યારે સંભાળવો ત્યારે આત્મા શબ્દ બોલવાથી કંઈ ફળ ન પ્રાપ્ત થાય. આત્માને સંભાળવો છે એટલે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. આત્માના કોઈ પણ, આત્મા નામનું દ્રવ્ય છે એનો કોઈ પણ એક ગુણની વિચારણામાં મનની લીનતા કરવી. કારણ કે જો આત્માને પ્રાપ્ત કરવો હોય તો આત્માના પરિચય થવું, અને આત્માનો પરિચય શેનાથી થાય? ગુણથી થાય. કોઈ પણ પદાર્થનો પરિચય કરવો હોય તો પદાર્થનો પરિચય શેનાથી થાય? એના નામથી ન થાય, ગુણથી થાય. તો એના ગુણનું ચિંતન કરવું, એના ગુણનું સ્મરણ કરવું, એનો ગુણ કયો છે, એ ગુણના ધર્મો કયા છે, એ કેવી પ્રકારના છે, નિત્યભાવી છે, અનિત્યભાવી છે, એના ધર્મોની વિશેષતા, એના ગુણની વિશેષતાથી પદાર્થની વિશેષતાનું દર્શન થાય છે. જો ગુણ જાણતા ન હોય તો પદાર્થનું કોઈ મહાત્મ્ય આ જીવને સમજાય નહીં. પણ પદાર્થની અત્યધિક મહત્તા જે સમજાય છે એનું કારણ તેના જેટલા વિશેષ પ્રમાણમાં ગુણોનું ચિંતવન થાય, ગુણોનું સ્મરણ થાય, તેટલા પ્રમાણમાં તે પદાર્થનું મહાત્મ્ય આ જીવના ભાસવામાં આવી શકે છે. આત્માનો આ એક ગુણ કે આત્માનું એક સ્વરૂપ છે એ સર્વાત્મા છે, એક સ્વરૂપ છે પરમાત્મા છે, એક સ્વરૂપ છે આત્મા છે, એક સ્વરૂપ છે એ આત્મા એક છે, એક સ્વરૂપ છે એ આત્મા અનેક રૂપે છે. 208માં આપણે આ બધી વિચારણા કરી લીધી છે. જુદા જુદા સ્વરૂપની અંદર જુદા જુદા દ્રષ્ટિકોણોથી જૈન દર્શન અનેકાંત દ્રષ્ટિથી દ્રવ્યને પદાર્થને સમજાવવા માટેની દ્રષ્ટિ આપે છે. અને જ્યારે જ્ઞાનીઓએ જ્યારે એનું કથન કર્યું છે ત્યારે નિરૂપણ શૈલીમાં આ સ્યાદવાદ છે, વસ્તુને અપેક્ષાએ સમજો. આ સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું છે. આ સર્વાત્મા કહેતા આ આત્મા લોકાલોક વ્યાપ્ત થઈ શકે એવો છે, જે કેવળ જ્ઞાનીનો આત્મા છે, જે સર્વજ્ઞ પરમાત્માનો આત્મા છે, જે આત્માનું સ્વરૂપ અરિહંતના આત્માનું સ્વરૂપ છે, જે જાણતો અરિહંતને ગુણદ્રવ્યને પર્યાય વડે, તે જાણતો નિજ આત્મને તો સુમોહ પામે લય ખલે. ભગવાન કુંદકુંદાચાર્યજીની આ જે ગાથા છે એના અર્થ શું છે, એની અદ્ભુતતા શું છે, એનું રહસ્ય શું છે, એનું મર્મ શું છે, એની પાછળ કયા ભાવો પડેલા છે, કે જે અરિહંતને દ્રવ્ય ગુણને પર્યાયથી જાણે છે તો ગુણથી જાણવું એટલે શું, પર્યાયથી જાણવું એટલે શું. તો અહીંયા એનો જે ગુણ છે એ ગુણ છે એનો સર્વાત્માનો ગુણ છે. એને આજે એનું ચિંતન અધિક સાંભળ્યું છે. આવા આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન અધિકાધિક આજે અમને સ્મરણમાં આવે છે કે ઓહો, આ આત્માના જ્ઞાન ગુણની શક્તિ કેવી, આ આત્માના જ્ઞાનનું સામર્થ્ય કેવું. એક અપેક્ષાએ જ્ઞાનીઓને જ્ઞાન એ જ આત્મા એમ શબ્દ પ્રયોગ કર્યો છે. જ્ઞાન એ જ આત્મા. વીર વિજયજી મહારાજ સાહેબે 99 પ્રકારની પૂજાની ઢાળમાં આ વાત મૂકી છે કે જ્ઞાન એ જ આત્મા. નૌપદ્યની ઢાળની અંદર યશો વિજયજીએ જે રાસની રચના કરી છે, શ્રીપાડ અને શ્રીપાડ રાજાનો રાસ, એમાં પણ દ્રવ્યગુણ પર્યાયના બધા તત્વોની ગૂંથણી કરતા આત્માના એક સ્વરૂપને, આ દ્રવ્યને જ્ઞાન ગુણથી ઓળખાયું છે. સંતોએ જુદી જુદી રીતે વાત મૂકી છે. કોઈ સંતોએ એક જ વાત મૂકી છે એટલે આપણને એમ થાય કે બસ આને જ ખબર છે દ્રવ્ય ગુણ પર્યાય, બીજા નથી ખબર એમ, અને બીજા આત્મજ્ઞાની નથી. જે જે આત્મજ્ઞાની હોય એને આત્માના બધા ગુણની ખબર હોય. પણ કાળ ભેદે, દેશ ભેદે, પાત્ર ભેદે અને પોતાના સામર્થ્ય ભેદે વસ્તુની પ્રરૂપણા જ્ઞાનીઓ કરતા હોય છે, પણ તત્વમાં ક્યાંય દોષ હોતો નથી, ગૌણ અધિક રહ્યા કરે છે. દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એ કેશવ વિજયજી મહારાજ સાહેબે રચ્યો છે. આજે ભલભલા લોકો એ રાસ વાંચવાની હિંમત નથી કરી શકતા, કારણ કે એ વસ્તુ સમજાતી નથી. રાસની ભાષાના રૂપમાં દ્રવ્ય ગુણ પર્યાય છે. શ્રીપાલ રાજાના રાસની અંદર પણ દ્રવ્ય ગુણ પર્યાય છે. અધ્યાત્મ સારના શાસ્ત્રમાં પણ આ વાતની જ ગોથણી કરી છે તત્વની, અને સમયસારજીમાં પણ એ જ વાત મૂકી છે. નિશ્ચય નયના જે શાસ્ત્રો છે એની અંદર એ વાતને પ્રમુખતાએ મૂકી હોય, અન્ય શાસ્ત્રોમાં બીજાની સાથે વ્યવહારની સાથે સંધિ કરીને વાત મૂકી હોય. નવપદના જે કંઈ જૈન દર્શનની અંદર નવપદના ધ્યાનની જે વાત છે, કૃપાળુદેવે લખ્યું છે એક બે જગ્યાએ કે નવપદના ધ્યાનીઓની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરું છું, નવપદનું ધ્યાન ધરો. એ નવપદની અંદર આ જ્ઞાન દર્શન ચારિત્ર એની વાતો ભરી ભરીને આવે છે. તો તત્વને જુદી જુદી રીતે જોવા માટે દ્રષ્ટિમાં આ પ્રકારનું અનેકાંતપણું જોઈએ, સમજવામાં સ્યાદવાદ જોઈએ. સ્યાદવાદ એ નિરૂપણની શૈલી છે અને અનેકાંત એ સમજણની શૈલી છે. કથન અને લેખન એ સ્યાદવાદથી જ થઈ શકે અને સમજણ અનેકાંતથી જ થાય. અનેકાંત ન હોય તો સ્યાદવાદની શૈલી સમજાય નહીં. સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું છે. જગતના જીવો ઘણીવાર શબ્દના ભેદ આવે એટલે મૂંઝાઈ જાય કે આત્માના ચિંતનમાંથી સર્વાત્માનું ચિંતન વળી શું, સર્વાત્મા એટલે શું, બધાએ આત્માનું ચિંતન કર્યું છે, શું કર્યું છે આની અંદર, આ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે તો કે છે ના સિદ્ધાંતનો દોષ આવી ગયો અહીંયા. તો આવું તો આપણે કઈ સાંભળ્યું નહોતું, પણ આ નવું ક્યાંથી આવ્યું? એટલે 208 નો પાઠ ફરીથી વાંચી જજો, એટલે કોઈ પણ પ્રકારની શંકાને સંદેહને સ્થાન રહે નહીં. પત્રાંક 208. સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું છે. સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઈચ્છા સુખદાયક કેમ મનાય, તથાપિ માનવી પડે છે. હરિ કહેતા અહીંયા જે પ્રારબ્ધ કર્મ છે એની વાત મૂકી છે કે ઉદયમાં આવેલા કર્મ અનુસાર આ જીવની સ્થિતિ થયા કરે છે, એમાં એની ઈચ્છા અનિચ્છા કામ આવતી નથી. જે પ્રાપ્ત થયેલા સંયોગો છે એમાં કોઈ ઇષ્ટપણા કે અનિષ્ટપણાની પોતાની કલ્પના કંઈ કામ આવતી નથી, અને એ જે કલ્પના કરવામાં આવે છે એ અજ્ઞાનનું સ્વરૂપ છે. કારણ કે મૂળભૂત જગતની વ્યવસ્થાનું સ્વરૂપ સમજાયું નથી. વ્યવસ્થાનું સ્વરૂપ એ છે કે જ્યારે કર્મો ઉદયાવલીમાં આવે છે ત્યારે જે પ્રકારની જે રચના થાય છે તેનો સ્વીકાર કરવો, તેમાં વિકલ્પ ન કરવો. સંયોગોને બદલવાની દ્રષ્ટિ કરતા સંયોગોના સ્વીકારની દ્રષ્ટિ જીવને વધુ કલ્યાણકારક છે. હવે સ્વીકાર કરવો ગમતો નથી એ વાત અલગ છે, સ્વીકાર ફાવતો નથી એ વાત અલગ છે, સ્વીકાર પસંદ નથી એ વાત અલગ છે. કારણ કે પોતાની સુખની કલ્પના સાથે એ સ્વીકાર ટકરાય છે, સંઘર્ષ જાગે છે, વિવાદ થાય છે, મનનું સમાધાન થતું નથી. મન સંકલ્પ વિકલ્પમાં છે, મન પસંદગીમાં છે. મનને ઇષ્ટતા અનિષ્ટતા, ગમો અણગમો, ઈચ્છા અનિચ્છા, એના સંઘર્ષો, એના દ્વૈતની અંદર ઘેરાયેલું છે. એટલે જીવને આ વાત સહજ સ્વીકાર, ઉદયાધીન કર્મોનો સહજ સ્વીકાર, આ વાત જીવને બેસતી નથી. અને બધી જ આપણી જે મુશ્કેલી છે એ મુશ્કેલીના કેન્દ્રની અંદર આ વાત છે કે આપણને આ સિદ્ધાંત બેસતો નથી કે પ્રાપ્ત પરિસ્થિતિનો સહજ સ્વીકાર સહજ નથી બેસતો, સહજ સ્વીકાર થતો નથી. પ્રતિકાર કરવાના ભાવ થાય છે, બદલાવના ભાવ થાય છે, અને કરીએ છીએ. સમજીએ છીએ કે આમાં પુરુષાર્થનું કામ નથી, સ્વીકાર એ જ પુરુષાર્થ છે, પ્રતિકાર એ અવળો પુરુષાર્થ છે. પ્રતિકારમાં કષાય આધારિત પુરુષાર્થ છે, સ્વીકારમાં સંભાવનો આધાર છે. સંભાવ આધારિત પુરુષાર્થમાં જ સુખની શાંતિનો અહેસાસ રહેલો છે. પણ વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ન હોય અથવા તો એવું ચારિત્રનું બળ ન હોય. ઘણીવાર સમજણ આવે તો ચારિત્રનું બળ કેળવાતા વાર લાગે છે. સમ્યક જ્ઞાનની જેટલી શુદ્ધતા થાય એના પ્રમાણમાં જ ચારિત્રનું બળ આવે છે. જ્ઞાન જ્યાં સુધી બળવત્તર બનતું નથી ત્યાં સુધી ચારિત્ર પણ બળવત્તર થતું નથી. અને ચારિત્ર છે એ જ્ઞાનને ફોલો કરે છે. એટલે પ્રથમમાં એની પ્રાયોરિટી જો ગણીએ તો પેલા જ્ઞાન સમ્યક જ્ઞાન હોય એ સમ્યક જ્ઞાનના આધાર ઉપર જ ચારિત્ર ફોલો કરશે. સત્સંગનો અમને વારંવાર વિયોગ રાખવો એવી હરિની ઈચ્છા સુખદાયક કેમ મનાય? અમને સત્સંગનો વિયોગ રહે, મુમુક્ષુના સત્સંગનો, આવા પરમાર્થી જીવોના સત્સંગનો. આવી પ્રકારના મુમુક્ષુઓ જે આ પ્રકારની કૃપાળુદેવને એ 24મા વર્ષની અંદર એ જે કંઈ મુમુક્ષુઓ ખંભાતના, ચરોતરના આ બધા લોકોની સાથેનો પરિચય થયો છે સાયલાના સુભાષભાઈનો. અને હવે ઉભય પક્ષે વિરહ સેવાતો નથી, ઉભય પક્ષે વિરહ માન્ય નથી, ઉભય પક્ષે આ સ્થિતિને સ્વીકાર થતો નથી. ખંભાતવાળા પણ એમ કે સાહેબ આજ્ઞા આપો અમને આવવાની, અમે આવીએ. સૌભાગભાઈ પણ એમ કે કહો તો મુંબઈ આવીને રહીએ. અરે મુનિઓ પણ એમ ઈચ્છે કે અમે તમારા ત્યાં આવીને રહીએ. સત્સંગનો વિયોગ વારંવાર રાખવો એવી હરિની ઈચ્છા આ સુખદાયક કેમ માનવી? આ મુખ્ય પ્રશ્ન આ છે કે ના ભાઈ આને સુખદાયક માનો, જેમ હરિએ ઈચ્છ્યું હશે તેમ થશે. હવે આવો સત્સંગનો વિયોગ હરિએ ઈચ્છ્યો છે અને એને સુખદાયક માનવો, અને સુખદાયક માનવામાં ન આવે તો બળતરા થાય, બીજું શું થાય? કોઈ પણ સ્થિતિને સુખદાયક માનવામાં ન આવે તો પરિણામ શું આવે? અજંપો, અશાંતિ, ક્લેશ, સંકલેશ, આ જ પરિણામ, બીજા શું પરિણામ થાય? અને આ બધા પરિણામ આ આત્માના કેવા અધ્યવસાય છે, અશુભ છે કે શુભ છે? તો એ અશુભ અધ્યવસાય કેવા કર્મબંધનું કારણ થઈ શકે? વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ. નાની નાની વાત બહુ મોટો સંદેશો આપે છે, પણ જીવને મોટી વાતમાંથી સંદેશ લેવાની ટેવ પડી ગઈ છે, એટલે નાની વાત ઉપર દુર્લક્ષ કરે છે કે આવી વાતમાં શું સમજવું. તો કૃપાળુદેવને સત્સંગનો વિયોગ હતો, એને કીધું કે હરિની ઈચ્છા આવી છે, તો કે જે સુખદાયક કેમ મનાય એને પ્રશ્ન કર્યો છે. સૌભાગભાઈને પ્રશ્ન કર્યો છે કે કેમ મનાય, જવાબ આપી દીધો તથાપી માનવી પડે છે. આ કૃપાળુદેવનું વ્યક્તિત્વ છે કે તથાપી માનવી પડે છે. સત્સંગનો વિયોગ સુખદાયક મનાય નહીં ભાઈ, આ તો અમને સત્સંગનો વિયોગ પડે છતાં પણ સુખદાયક માનવી, એમાં પણ વિકલ્પ ન કરવો. જે સ્થિતિ છે એ પ્રાપ્ત સ્થિતિ અને સંયોગોનો સહજ સ્વીકાર, આ જ્ઞાનીનું લક્ષણ છે, આ સમજણનું લક્ષણ છે. આ ધર્મ આપણે સમજ્યા હોય, તત્વ આપણે સમજ્યા હોય, તો આ સમજણનું, આ તત્વનું પરિણામ છે. આ પરિણામ જો ન આવે જીવની અંદર અને ક્લેશ, સંકલેશ, અશાંતિ, અજંપો ઉત્પન્ન થતા હોય, ભલે સારા માટે, અહીંયા તો કદાચ ઉત્પન્ન થાય તો શેના માટે થાય? સત્સંગ માટે જ થાય ને. સત્સંગ માટે પણ આ અશુભ અધ્યવસાયને માન્યતા દર્શનમાં મળતી નથી. તથાપિ માનવી પડે છે. પછી કોઈ એક વિશેષ વ્યક્તિનું નામ હશે, અહીંયા ઉલ્લેખ નથી, ખાલી જગ્યા મૂકી દીધી છે. ને દાસત્વ ભાવથી વંદન કરું છું. સૌભાગભાઈ સાથે રહેલા કોઈ હોય અથવા સૌભાગભાઈની સાથે જેનો સંદર્ભ હોય એની વાત છે કે એને દાસત્વ ભાવથી વંદન કરું છું. જો હવે જેને વંદન કરે છે એને દાસત્વ ભાવથી કરું છું, પણ એની સ્થિતિ શું છે? આ જ્ઞાનીની આપણે સ્થિતિને ઓળખવી છે ને. એમની ઈચ્છા સત પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તો પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. એમની ઈચ્છા સત પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તો પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. જેને દાસત્વ ભાવે વંદન કર્યા છે તેના સંદર્ભમાં આ વાક્ય છે કે એમની ઈચ્છા શું છે, તો સત પ્રાપ્ત કરવા માટે તીવ્ર ઈચ્છા છે, તો પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. ગમે તેટલી સત પ્રાપ્ત કરવાની ઈચ્છાની તીવ્રતા હોય તો પણ તે તીવ્રતા ફળદાયક ક્યારે બની શકે? સત્સંગ વિના એ થાય નહીં. સત્સંગ એ સતને પ્રાપ્ત કરવા માટેનો અનિવાર્ય આધાર છે. આ રહસ્ય છે પરમાર્થ માર્ગનું, કે જીવ પોતે પોતાની મેળે પોતાથી આવું અપૂર્વ એવું પ્રાપ્ત કરી શકે નહીં. સતના અવલંબન વિના, સતના યોગ વિના સતની પ્રાપ્તિ થઈ શકે નહીં. એ યોગ ગમે તે પ્રકારે થતો હોય પછી એ પાછો પેટા વિભાગ છે. મૂળભૂત એને યોગ થવો જોઈએ, સતનો યોગ થવો જોઈએ. એને કહે છે અવંચક યોગ. આઠ દ્રષ્ટિની સજાયમાં યશો વિજયજી મહારાજે પહેલી દ્રષ્ટિમાં વાત મૂકી છે કે જીવને જ્યારે આવો યોગ થાય છે ત્યારે પરમાર્થ માર્ગનો પ્રારંભ જીવમાં થાય છે. જિજ્ઞાસા જાગે છે, ઓગ દ્રષ્ટિમાંથી બહાર આવે છે, સત તરફ એનું લક્ષ્ય કેળવાય છે, એની મતિ છે થોડી ભલી થાય છે, ઈચ્છાઓ બધી એના જીવનની અંદર એ પ્રકારનો, એ જે વાડીઓ જેમ બળે હેમ એવી પ્રકારની એની અંદર મનની સ્થિતિ થાય છે. તો અહીંયા પ્રારંભ થાય છે. એ પ્રારંભ ક્યારે થાય છે? તો જ્યારે જીવની અંદર આવી સત્સંગની અભિલાષા જાગે, સતને પ્રાપ્ત કરવા માટે સતના સેવન સિવાય બીજો કોઈ માર્ગ નથી. અને વસ્તુની પ્રાપ્તિ માટે તે વસ્તુ જ્યાંથી પ્રાપ્ત થઈ શકે તેવા સંયોગોના સેવન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કૃપાળુ દેવે એક અડધા વાક્યમાં એક વાત મૂકી દીધી, અસતમાં સત હોતું નથી. અસતમાં સત હોતું નથી. 211 ના અંકમાં આપણે વિચાર્યું હતું કે સત પ્રાપ્ત કરવાની જેની દ્રઢ ઈચ્છા થઈ છે તેણે પેલા હું પોતે કંઈ જાણતો નથી તેવો દ્રઢ નિશ્ચય કરીને પછી જ્ઞાનીના શરણે જવું, સતના શરણે જવું. એ સિવાય સતને પ્રાપ્ત કરવા માટે બીજો કોઈ માર્ગ નથી. સતની પ્રાપ્તિ સતની પાસેથી જ થાય, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય. એમ જીવ જાણતો હોવા છતાં, 200 વચનાવલી, એમ જાણતો હોવા છતાં જીવ પ્રમાદના કારણે, અજ્ઞાનના કારણે, મોહના કારણે અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. ખબર છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય. આ પરમાર્થ માર્ગના સૂત્રો સમજી લઈએ એકવાર, કે જીવનમાં જ્યારે સત પ્રાપ્ત થશે, સત ભણી આપણી દ્રષ્ટિ થશે, ત્યારે એના નિમિત્તમાં કોઈ ને કોઈ જ્ઞાની હશે, હશે ને હશે. ભલે આપણે સતના અવતાર છીએ, ભલે અનંત જ્ઞાનના પિંડ છીએ, અનંત દર્શનના પિંડ છીએ, બધું ભલે રહ્યું, છતાં અનંત કાળ સુધી જો આ યોગ ન થાય તો આ જીવ પોતાની મેળે જે માટી કરોડો વર્ષ સુધી પડી રહી તો ઘડાપણાને પામતી નથી, એમ આ જીવ પણ આવા સદનિમિત્ત પુષ્ટ નિમિત્ત વિના સતની પ્રાપ્તિ કરી શકતો નથી. સ્વયં સત છે, આત્મા સત છે. તો જીવ છે એ આત્મા છે કે નહીં? તો પહેલું પદમાં એનું અસ્તિત્વ પદમાં પોતે ખરો કે નહીં? એ પોતે ખરો છતાંય આ પરમાર્થ માર્ગનો નિયમ સમજવો પડશે. કે અનાદિનું પરિભ્રમણ, અનંતકાળનું પરિભ્રમણ આવા સત્રે કેમ છે, આવા જ્ઞાન સ્વરૂપને કેમ છે, આવી ચેતનાને કેમ છે, જે સદાય શુદ્ધ છે, કોઈ જે કોઈ સાથે ભળતો નથી, આવો એનો સ્વભાવ છે, ભલે ગમે તેવો રહ્યો કેમ આથડે છે? એને યોગ નથી થયો, જાગૃત ચેતનાનો યોગ થયો નથી, એને કોઈ પ્રગટ સતનો યોગ થયો નથી. પ્રગટ સતનો બાકી બધા અજ્ઞાની મેળા છે, બધાય છે, પણ એને એ બધા આત્મા જ મેળા છે, આત્માને આત્મા જ મેળા છે, છતાં એને કોઈ આવી જાગૃત ચેતનાનો યોગ થયો નથી. યોગ થયો હોય ત્યારે ઓળખાણ થયું નથી. આ બધી પાછી પેટા પ્રશ્નો ઘણા છે એના, પણ મૂળભૂત વાત સમજવાની આ છે કે તેમને સત પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તેમની ઈચ્છા, તો પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. આ વાક્યોની અંદર આવો જબરજસ્ત મેસેજ દુનિયાને કૃપાળુ દેવે આપ્યો છે. હજારો શાસ્ત્રો વાંચતા જે દ્રષ્ટિ ન ખુલે, આપની દ્રષ્ટિ ખુલી જવી જોઈએ, એ દ્રષ્ટિ ખુલાવી દે છે. અમને તો કંઈ સ્વાર્થ નથી. જુઓ, હવે આ દ્રષ્ટિ ખોલવામાં આ કરુણાસભર વાક્ય કહેવામાં કહે છે, અમને તો કંઈ સ્વાર્થ નથી. એટલે કહેવું યોગ્ય છે, એટલે અમે કહીએ છીએ, કેમ કે અમને તો કોઈ સ્વાર્થ નથી, કે કેવળ સતથી વિમુખ એવે માર્ગે પ્રાય તેવો વર્તે છે. એને દાસત્વ ભાવે વંદન કર્યા છે, એની ઈચ્છા તીવ્ર છે સતને પ્રાપ્ત કરવાની, છતાં કહીએ છીએ કે સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થશે નહીં. અને અમે કહીએ છીએ એટલા માટે કે અમને કોઈ સ્વાર્થ નથી, અમને કોઈ સ્વાર્થ નથી, એટલે કેવું યોગ્ય છે, એટલે અમે કહીએ છીએ. નહીં તો આરોપ આવે કે સત્સંગની વાત કરીને પોતાનું મહાત્મ્ય વધારવા માંગે છે, અને ઓલા એની પાસે આવવા માંગતા નથી. જે આવનારો હોય ને એમ થાય કે આ ભાઈ કંઈક દુકાને બેઠા હોય એની પાસે સત હોય, ધંધો કરતા હોય એની પાસે સત હોય, વ્યાપાર કરતા હોય એની પાસે સત હોય, ગૃહસ્થી ચલાવતા હોય એની પાસે સત હોય, કોઈને કોઈ પ્રકારની ગ્રંથિથી બંધાયેલો જીવ કે છે કે સત્સંગ વિના એનો ઉધાર નથી, એ નક્કી છે, અને અમે અમારી વાત કહેવા માંગતા નથી, પણ અમે આ કહીએ છીએ એમનું નિદાન કર્યું, કેવળ સતથી વિમુખ એવે માર્ગે પ્રાય તેવો વર્તે છે. કેવળ શબ્દ મૂક્યો છે, અદભુત છે. જ્ઞાનીની કરુણાનું પણ કોઈ માપ નથી, આ અમાપ કરુણા છે. આનાથી સૌભાગભાઈ આ પત્ર વાંચ્યો હશે ત્યારે જે વ્યક્તિ વિશે એમણે વારંવાર આગ્રહ કર્યો હશે કે પ્રભુ આ બહુ જિજ્ઞાસુ છે, બહુ સત પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, આને તો ખૂબ જાણી મુક્તિ હમણાં જ મેળવી લો ભાવે આવો હશે, કૃપાળુ દેવ કહે છે કે કેવળ સતથી વિમુખ એવે માર્ગે પ્રાય તેવો વર્તી રહ્યા છે. જગતમાં આવા ઘણા જીવો હોય છે, આપણે એમ થાય કે ઓહો શું શું હશે આને, તો ઓળઘોળ થઈ જતા હોય. જ્ઞાનીની દ્રષ્ટિની અંદર આ કરુણા છે, સત્સંગથી વિમુખ, કેવળ સતથી વિમુખ એવે માર્ગે પ્રાય તેવો વર્તે છે. જેમની વાત છે એમને વિશેનું સ્પષ્ટ નિદાન, પ્રાય તેવો વર્તી રહ્યા છે, વર્તી રહ્યા છે. કેવી રીતે વર્તી રહ્યા છે? કેવળ સતથી વિમુખ. આ સ્થિતિ આપણા જેવા જીવોની હોય છે આપણને ખ્યાલ આવે? વર્ષોથી આપણે ભ્રમણામાં હોય પરમાર્થ માર્ગની, હું પરમાર્થ કરું છું, કરાવી રહ્યો છું, અમે બધા બહુ ધર્મમાં છીએ, એટલી એટલી ભ્રાંતિની અંદર હોય આપણને ક્યારે ખ્યાલ આવે કે કેવળ સતથી વિમુખ જ આપણે વર્તી રહ્યા હોય એવું બને ખરું? તો બને, કારણ કે જો જીવનની અંદરની શ્રદ્ધાનું કેન્દ્ર આવો પ્રગટ સત્પુરુષ ન હોય કોઈ, તો એના બધા જ પ્રયત્નો અને પરિણામોનું કેન્દ્ર અસત છે. કોઈ મતને વળગીને બેઠા છે, કોઈ શાસ્ત્રને વળગીને બેઠા છે, કોઈ પંથને વળગીને બેઠા છે, કોઈ પંથના આચાર્યને વળગીને બેઠા છે. આ બધાના કેન્દ્રમાં સત નથી, અસત છે. આખો સાધના માર્ગ, આખો પરમાર્થ માર્ગ, આખો ધાર્મિક પુરુષાર્થ એ કેન્દ્ર વિનાનો પુરુષાર્થ છે. કેવળ સતથી વિમુખ, સતનું ઓળખાણ થયું નથી. આ જીવને સતનું ઓળખાણ થતું નથી, અને સત જ્યાં મત છે ત્યાં હોતું નથી. મત અને સત બંને સાથે રહી શકે નહીં. જગત તો મોહાંત બનેલું છે, મતાંત બનેલું છે, અને મોહાંત અને મતાંતમાં રહેલું જગત કેવળ સતથી વિમુખ માર્ગે પ્રવર્તન કરી રહ્યું છે, ધર્મના નામે, પરમાર્થના નામે. સતનું ઓળખાણ બહુ દુર્લભ છે. આવા સતનું ઓળખાણ કર્યા વિના અને એના પ્રત્યે જીવનની શ્રદ્ધા થયા વિના, કૃપાળુદેવે બહુ માર્મિક વાત 671ના પત્રની અંદર લખી કે તીર્થંકરના સમવસણમાં રહેલા જીવો સંકિતને પાયમાં માત્ર એમને સતનું ઓળખાણ કરી લીધું. ખરેખર આત્મારૂપ છે, આ જેમ કહે છે તેમ આત્મા છે. આવો આપણે એકે વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ આવ્યો, આવો રણકાર આવ્યો, તીર્થંકરના સમવસણમાં રહેલ જગતના જીવો જે હતા અને જે જીવોને પ્રભુના દર્શન માત્રથી સંકિત થયું, કૃપાળદેવ લખે છે, સંકિતી કહેવાયા, એને જીવાજીવનું જ્ઞાન પણ નહોતું, છતાં આવો અદ્ભુત યોગ પ્રાપ્ત કર્યો. સમ્યક દર્શન એટલે મુક્તિની છાપ લાગી ગઈ. એનું કારણ એને એક તીર્થંકર પરમાત્મા પ્રત્યે એ નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ શ્રાવક અને શ્રાવિકીઓને આવી અદ્ભુત શ્રદ્ધા થઈ, અમાપ શ્રદ્ધા થઈ કે આ પુરુષ એ આત્મારૂપ છે, એ જેમ કહે છે તેમ આત્માનું સ્વરૂપ છે, એ જેમ બતાવે છે તેમ મોક્ષનો માર્ગ છે. આવું જીવનમાં એક પુરુષ પ્રત્યેની શ્રદ્ધા આપણી થઈ ખરી. શબ્દો ગમે તેટલા બોલીએ, ચર્ચાનો વિષય ગમે તેટલો કરીએ, પરમ કૃપાળુ દેવને જ્યાં સુધી આપણે સંપર્ક થયો નહોતો, યોગ નહોતો થયો, ત્યાં સુધી મહાવીર શબ્દ બોલતા હતા પણ મહાવીરનું ઓળખાણ થતું હતું ક્યારે? ખરેખર તો શ્રીમદને ઓળખા પછી અમને મહાવીર વધારે ઓળખાયા છે. અનંતા જ્ઞાનીઓ અમારા હૃદય સામે આવી ગયા છે. તમે શ્રીમદમાં બન્યા, હા, મહાવીરના માર્ગને મહાવીર છે પછી, હા, એ મહાવીર ભૂલાઈ ગયા હતા, એ મહાવીર શબ્દમાં મહાવીર જ રહી ગયું. અમને મહાવીર કહેતા કોઈ વસ્તુ, કોઈ ભાવ, કોઈ સતનું સ્વરૂપ અમારી સામે સ્પષ્ટ થતું નહોતું. કોટી કોટી વંદન છે કૃપાળુદેવને કે જેના બોધ વચન સુણીને અમને મહાવીરની મહાવીરતાનું ભાન થયું, મહાવીરની વિતરાગતાનું ભાન થયું, મહાવીરની સર્વજ્ઞતાનું ભાન થયું, અનંત જ્ઞાનીઓના સ્વરૂપનું ઓળખાણ અમને થઈ, અને એક જ્ઞાનીને અનંત જ્ઞાનીઓ આ બધા એક છે આવી સ્પષ્ટ અમને ઓળખાણ કૃપાળુદેવના બોધ વચનથી થયું. ને તો અમને આગમના અભિમાન હતા, શાસ્ત્રોના અભિનિવેશ હતા. કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે, મારો મહાવીર, શબ્દ તો કંઈક સાંભળતા કરુણા, મારો મહાવીર કદાપી આમ ન કહે એમ લખ્યું છે. શું એને મહાવીર સાથેની આત્મીયતા હશે, કેવું ઓળખાણ હશે મહાવીરનું. એ તીર્થંકર આમ જ કહેતા હતા, એના હૃદયમાં આમ જ હતું, એ વારંવાર જગતના જીવોને કહેતા હતા. મહાવીરના સ્વરૂપનું, એના સત સ્વરૂપનું તાદાત્મ્યતા કેટલી હશે.
આપણા જીવનમાં હજી કોઈ એક પુરુષ પ્રત્યેનો આવો જાગૃત ભાવ આપણને આવ્યો કે આ પ્રગટ આત્મારૂપ પુરુષ છે, અને જે દી આવે તે દિવસે જ આપણા અસત જવાના મંડાણ થશે અને સતના માર્ગે આપણી યાત્રાનો પ્રારંભ થશે. આ જ્યાં સુધી નથી ત્યાં સુધી હજુ આ જીવને સતનું અનુસંધાન નથી, અને સતના અનુસંધાન વિના સત પ્રાપ્ત કરવાની ઈચ્છા ગમે તેટલી તીવ્ર હોય તો પણ તે સતનો સંગ થયા વિના તે ફળદાયક થવી દુર્લભ છે. અનેક કૃપાળુદેવ કહે છે પોતાનું સ્વરૂપ ઓળખાવતા કે હવે અમને તો કાંઈ સ્વાર્થ નથી, કારણ કે એ તો કહે છે કેટલી જગ્યાએ કે અમે તો પ્રગટ સત સ્વરૂપ છીએ, અમે તો સજાત્મ સ્વરૂપ છીએ, અમે તો પ્રગટ પરમાત્મા છીએ. જે દિવસે ઓળખાણ આપણને થશે, જે દિવસે આ પુરુષ આપણી આરાધનાનું કેન્દ્ર બનશે, આ દ્વારા આ પુરુષ નહીં તો બીજો કોઈ પુરુષ પણ પ્રગટ સાક્ષાત આત્મારૂપ પુરુષ, કોઈ સંદેહ નહીં, એ કેવળ આત્મા સિવાય કશું નથી. શ્રીમદ રાજચંદ્ર આત્મ સ્વરૂપે જન્મ્યા, સહજાત્મ સ્વરૂપે જીવ્યા અને પરમાત્મા સ્વરૂપે વિદાય થયા. આવી દ્રઢ શ્રદ્ધા છે, થાય છે, ભાવ આવે છે. જીવનમાં સતને પ્રગટ થવા માટે આ એક ઉત્કૃષ્ટ પળ છે. આવી પળ હજુ જીવનમાં આવી નથી. એટલે કેવી પળ છે ત્યાં સુધીની? તો કે કેવળ સતથી વિમુખ એવે માર્ગે પ્રાયે તેઓ વર્તે છે. વિચાર કરો કે સુભાગભાઈએ જેના માટે લખ્યું હશે કે એને બહુ પ્રભુ સતની ઈચ્છા છે, એને માટે કૃપાળુદેવે આ પ્રમાણપત્ર આપ્યું હશે, કેટલો વિરોધાભાસ હશે. એ વિરોધાભાસને ઓળખવો, એમાં કોઈ જ્ઞાની કે એ વાતને પચાવવી કે કેવળ સતથી વિમુખ ચાલે છે. મેં એક જગ્યાએ લખ્યું કે જે મુનિને તમે સમજાવવાનો પ્રયત્ન કરો છો રેવા દો, સાક્ષાત તીર્થંકરનું વાક્ય પણ અત્યારે એને કલ્યાણકારી થાય એમ નથી. પોતે શંકામાં ગડકા ખાતો હોય એ પણ આપણે પત્ર આવી ગયો છે. આ બધા પ્રારંભના 21-22 વર્ષની ઉંમરના પત્રો છે બધા. તે વખતે પણ એને આબો પરમાર્થ માર્ગને અદભુત રીતે પ્રકાશ્યો છે એ જમાનાની અંદર. અને બધા પત્રો ઝવેરી બજારની પેઢી ઉપરથી લખાયા, આવા ભરપૂર વ્યવહારની વચ્ચે લખાયા છે. કેવી આત્મ જાગૃતિ હશે? આને કહેવાય આ પુરુષ સજાત્મ સ્વરૂપે જીવતો હતો અને એને ઉદયનો સ્વીકાર હતો, એને પ્રારબ્ધ કર્મનો સ્વીકાર હતો, એને હરિની ઈચ્છા સુખદ માનવી ન પડે કેમ મનાય, છતાં કે જે માનવી પડે છે અને એને માની હતી, એને માની હતી. જે તેમ વર્તતા નથી તે હાલ તો અપ્રગટ રહેવા ઈચ્છે છે. નિર્દેશ કરાવ્યો, જે તેમ વર્તતા નથી, તેમ એટલે કેમ? કે કેવળ સતથી વિમુખ તેઓ વર્તે છે અને એને સતની તીવ્ર ઈચ્છા છે, અને જે તેમ વર્તતા નથી તે અપ્રગટ રહેવા ઈચ્છે છે. આશ્ચર્યકારક તો એ છે, જુઓ હવે આનું તારણ આપ્યું છે, કન્ક્લુઝન આપ્યું છે. આશ્ચર્યકારક તો એ છે, કડી કાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. ફરીથી આશ્ચર્યકારક તો એ છે કે કડી કાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. આવા બધા સતની ઈચ્છાવાળા કેવળ સતથી વિમુખ માર્ગે વર્તનારા લોકો જ્ઞાની પુરુષ જોઈને અંદર હૃદયમાં કંપારી છૂટે છે કે આ કડી કાળ કાળનું બળ તો જુઓ, બહુ થોડા વખતમાં હજી ભગવાન મહાવીરને ગયા કેટલો સમય થયો, શું તે અનંત કાળના આરા જે છે એક આરો એની અંદરના જે વર્ષ આપ્યા છે વગેરે બધી કાલગણના જૈન દર્શનમાં કરી છે. 20 કોડાકોડી સાગરો પરનું એક કાળચક્ર, આવા અનંત પરાવર્તન ચાલે એમાં 2500 વર્ષ એટલે શું? થોડા વખતમાં હજુ તો એ બધી નામાવલી મોજુદ છે ભગવાન મહાવીરની પાટની. અને ગણતરી કરે છે કોઈ આ 65મી પાટે આ છે ને 72મી પાટે કોઈ કે અમે છીએ ને 64મી પાટે છીએ ને જે હોય તે. હજી તો જેમ બાપ દાદાની પેઢીના આપણે એમ કે નામ આ સારા છે ને આ પેઢી એમ બધા એકના એક એમ બધા સુધર્મની પાટની પરંપરા જીવતી જાગૃત છે અત્યારે. એવા થોડા કાળની અંદર આ કડી કાળે પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. મહા અનર્થ જીવનું બુરુ કરવામાં મણા ન રે એને કહીએ અનર્થ. જીવને આવી અજ્ઞાનની ગર્તામાં ફેંકી દે એ અનર્થ, અને જીવને એવી ગર્તામાંથી બહાર કાઢે તે પરમાર્થ. આને પરમાર્થને અનર્થ બનાવી દીધો, અનર્થને પરમાર્થ બનાવી દીધો. કેવળ સતથી વિમુખ ચાલવાની આખી પ્રક્રિયા એને ધર્મનું સ્વરૂપ મળી જાય. ભ્રાંતિનું સ્વરૂપ કેટલું બધું બદલાઈ જાય કાળના પરિમાણની અંદર કૃપાળુદેવે આ દ્રષ્ટિ આપી છે કે જે અનર્થથી વિરંભવું છે એ અનર્થ પરમાર્થનું સ્વરૂપ લઈ લે. હવે શું કરવું? તો જ્યાંથી છૂટવું છે ત્યાં જ જીવ બંધાય. તો છૂટવાના સાધનો જ આપણા બંધનના સાધન થાય. તો
સહુ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય.
પ્રાથમિક ભૂમિકામાં જીવને વિચારણાના જે સૂત્રો આપ્યા છે કે પ્રભુ આ મારી ઉણપ, મારી નબળાઈઓ, મારા દોષ એના તરફ દ્રષ્ટિ કરું છું, એમાં પ્રમુખ દોષો ભગવાન પોતે જ બતાવે છે. સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, કારણ શું? સત્સાધન સમજ્યો નહીં. સત્સાધન કેવળ સતથી વિમુખ એમાં પ્રવર્તી રહેલો આ જીવ, જે સાધનથી સંવર થાય જીવ, પોતાના નિજ ઉપયોગમાં અંતર્મુખ થાય એ સત સાધન, અને જે સાધનથી જીવ બહિર્મુખ થાય એ અસત સાધન. વ્યાખ્યાને ક્યાં લાંબી કરવાની જરૂર હતી? જીવને સંવરમાં લઈ જાય એ સત સાધન, અને આશ્રવમાં જોડે તે અસત સાધન. આમાં કઈ મોટી સત સાધન કયું અને અસત સાધન કયું, એમાં કઈ લેખાજોખા કરવાની જરૂર નથી. પછી કે સાહેબ ખાવું અને ઉપવાસ કરવો સત સાધન કે અસત સાધનમાં કયું? કોઈ આવા અનેક પ્રકારના જે માપદંડ વિનાના, જેનો કોઈ એસિડ નથી, જેનો કોઈ યાર્ડ નથી, મેઝરમેન્ટ ટેપ નથી, એની કોઈ પ્રમાણ નથી, એવી બાબતની નિરર્થક ચર્ચામાં આ જીવે ક્યારેય વિચાર ન કર્યો કે ભાઈ સીધો સાધુ આનું ગણિત આ છે કે જીવને આશ્રવથી તોડે તે સત, સંવરમાં જોડે તે સત, ઉપયોગને અંતર્મુખ કરે તે સત, ઉપયોગને બહિર્મુખ કરે તે અસત. કયું સાધન લીધું? માળા લીધી, જાપ લીધો, સ્વાધ્યાય લીધો, ભક્તિ લીધી, કોઈ પણ સાધન બોલ. પરિણામ ઉપયોગની અંતર્મુખતા કે બહિર્મુખતા, અધ્યવસાયનું પરિણામ આશ્રવ કે સંવર, નક્કી થઈ ગયો જવાબ મળે એના આધાર ઉપર અસત કે અસત. સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? આખરે બંધન જાય શેનાથી? સત સાધનથી. આ સતથી વિમુખ ચાલતો હોય, સતથી વિમુખ ચાલે એટલે જીવના આશ્રવ ભાવ વધતા જાય, આશ્રવનો અધ્યવસાય વધતો જાય, ઉપયોગનું બહિર્મુખપણું વધતું જાય. એવી કોઈ પણ જાતની સાધના હોય એ સાધના શું કહેવાય? અસત. કેવળ સતથી વિમુખ, કેવળ સતથી વિમુખ. ખૂબ ન્યાય દ્રષ્ટિથી વસ્તુને સમજવા પ્રયત્ન કરીએ. આ બધા ભાવનું ગણિત છે જૈન દર્શન. અને આ ભાવોને જ્યારે પકડવા હશે ત્યારે આ બધા શબ્દ અને બાહ્ય રૂપ અને આકાર એનાથી પર થવા માટેની આપણી પ્રજ્ઞા થવી જોઈએ. આ પ્રજ્ઞાને એમાં લાવો, ઉપયોગ અને ચિત્તને એટલો શુદ્ધ કરીને મૂળ વાતમાં લાવો કે શું કરવાનું છે, લક્ષ્ય સાથેનું અનુસંધાન કરવું છે. જ્ઞાનીઓ કહે છે સતને પ્રાપ્ત કરવું છે અને સત સાથે એનો સંગ નથી. તો જેટલી બહિર્મુખતા એ સત સાથેના સંગનું લક્ષણ છે નથી. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? કડી કાળનું સ્વરૂપ એવું ભયંકર જ્ઞાનીએ કહ્યું છે કે આ કડી કાળની અંદર સત, સતને પ્રાપ્ત પુરુષ, સતને પ્રગટાવનાર શાસ્ત્ર, સતને સમજાવનાર સત્સંગ, આ બધા સાધનો જીવને સેજે પ્રાપ્ત ન થાય પણ દુઃખે કરીને પ્રાપ્ત થાય, મુશ્કેલીએ કરીને પ્રાપ્ત થાય, બહુ મહેનત કરીને એ ઓળખાય, એવા કાળને જ્ઞાનીઓએ દુષ્મ કાળ, કરાળ કાળ, કડી કાળ કહ્યો છે. વ્યાસ મુનિએ એને કડી કાળ કહ્યો છે કે સત પણ વિપરીતપણે સમજાય. આ કડી કાળનું એક લક્ષણ એ કે અસતમાં સતની ભ્રાંતિ થાય, આવું જેનું લક્ષણ છે એને કડી કાળ કહેવામાં આવે છે. ભાઈ આ હળાહળ કળિયુગ છે. એ જૂની પેઢીના માણસો એમ કે હળાહળ કળિયુગ છે અને નવી પેઢીના કે આ બેવકૂફોને કંઈ ખબર પડતી નથી, વસ્તુ આમ જ હોય, જીવન આમ જ જીવાય, વસ્તુ આ જ રીતે ચાલે, વ્યવહાર આમ જ હોય. અસતમાં સતની ભ્રાંતિ, એ પોતાને જે કરતા હોય એ પણ સાચું જ માને, કે ખોટું માનીને કરે છે એવું માનવાની કંઈ જરૂર નથી. જે દુષ્કૃતિઓ, જે દુરાચાર, જે અધમ કૃત્યો, જે અશુભ કાર્યો આજના જીવો કરી રહ્યા છે એને ખોટું માને નથી કરી રહ્યા, આમ જ હોવું જોઈએ, આ જ ન્યાય છે, આ જ રીતે જવાય, આ જ ઉચિત છે એમ માનીને કરે છે. અને જે એની સાથે ચાલી શકતા નથી એને એમ થાય છે કે આ ખોટું કરે છે, ઓલાને એમ થાય છે કે હું કરું છું એ તો બરોબર કરું છું, પણ આને સમજ પડતી નથી. એટલે પછી બે પેઢી વચ્ચે જવાબ શું આવે? કડિયું ઘડાહળ કાળ દુષમ છે. આરોપ કેના ઉપર આવે? જ્ઞાનીએ કહ્યું કે આ કળિયુગ કાળ ઈનાઈ છે, અનંતો છે, કાળ નામનું કોઈ દ્રવ્ય પણ નથી. એના તો પ્રદેશે પ્રદેશ ઉપર એના અણુઓ છે, એ તો માત્ર પરિવર્તન શું છે એ બતાવે છે, એથી વિશેષ એ કંઈ નથી. છતાં આરોપ કેના ઉપર આવે છે? કાળ ઉપર. અને કેટલી વસ્તુનું સમાધાન આપણે કાળ ઉપરથી મેળવી લઈએ. અરે ભાઈ હવે કળિયુગ છે, હવે કાંઈ બોલવા જેવું, ચલાવી લ્યો. સારું, કળિયુગથી એ ચલાવતા શીખતો હોય અને શાંતિભાવને સંભાવ આવતા હોય તો એ કળિયુગ પણ કલ્યાણકારી થશે. જો બળતરા ન રહેતી હોય તો આશ્ચર્યકારક છે. જ્ઞાનીના મોઢામાંથી પણ નીકળે આશ્ચર્ય છે, કેમ કે એવી કોઈ તાકાત નથી કળિયુગની. છતાં આશ્ચર્ય છે કે આ કળિયુગે થોડા વખતમાં, બહુ થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યું, અનર્થને પરમાર્થ બનાવ્યો. પરમાર્થના માર્ગે ચાલનારા લોકો પણ અનર્થના માર્ગે ચાલ્યા, અને ભ્રાંતિ એમને એમ રહી ગઈ કે અમે પરમાર્થમાં છીએ, અને ઓન ધ કોન્ટ્રરી એમ થાય કે ધર્મની જાગૃતિ ઘણી છે, આ કાળમાં ઘણી વધારે છે, બહુ છે, બહુ લોકોને ધર્મ પ્રત્યેનો પ્રેમ જાગી ગયો છે. કોણ એનાલિસિસ કરે આનું? આનું પૃથક્કરણ કોણ કરે? પરમાર્થની ભાવના ક્ષીણ થઈ છે કે બળવત્તર બની છે? અને પરમાર્થની ભાવના બળવત્તર વધી હોય તો આરંભ, સમારંભ, ભોગ, ઉપભોગ આ બધી જ વસ્તુ છે એ વૃદ્ધિગતપણાને પામે. ધર્મનું સ્વરૂપ સંયમ કે ઉપભોગ? ધર્મનું સ્વરૂપ સદાચાર કે દુરાચાર, અનાચાર કે માયાચાર? કાંકરી જ મારે ચારે બાજુ ગોઠવી ગોઠવીને, એનું બધું ડાપણ એમાં જ હાલે. કંઈક હરખું હાલતું હોય તો ઊંધું કેમ ભરાવવું, કોકના મગજ કેમ ફેરવી નાખવા? આવો માયાચાર જીવનમાં આડોઆડ ભર્યો હોય, રોમે રોમની અંદર, આ ધર્મનું સ્વરૂપ નથી. સરળતા છે, માયા નથી. તો માયાની અંદર નિષ્ણાત બનેલો એ ધર્મનું લક્ષણ છે કે જીવ જેટલો સરળ થાય એ ધર્મનું લક્ષણ છે. કડી કાળે થોડા વખતમાં પરમાર્થને ઘેરી લઈ અનર્થને પરમાર્થ બનાવ્યો છે. વાક્ય ઘણું દુઃખદ છે. જ્ઞાનીઓએ એ વાક્યને આશ્ચર્ય સાથે કીધું છે. આશ્ચર્ય એટલા માટે કે ખરેખર આમ થવું જોઈએ નહીં, આવું ન થવું જોઈએ, છતાં થયું છે. આ પરમાર્થના એટલે અનર્થના ઘેરા વચ્ચે રહેલો જીવ સત્યને કેવી રીતે પામશે? અને પેલું એક ગીત બોલે છે ને કે જે ચિનગારી આગ લગાએ ઉસકો કોણ બચાએ, પાણી જો આગ લગાએ ઉસકો કોણ બચાએ. આ ધર્મની અંદર, આ પરમાર્થની અંદર જો અનર્થ આવો આપણું સ્વામિત્વ જો ભોગવી જાય આ કાળબળને કારણે, કેવળ સત્યથી વિમુખ એવી વર્તના જગતના જીવોની થાય તો જગતના જીવોને છૂટવાનો આરો કયો? આ જીવ હવે ક્યાં જશે? જો સંતના ચરણો, જો જ્ઞાનીના આશ્રયો એ જ જો આવા વિપરીતપણાની અંદર જો પલટાતા જાય તો જગતના જીવોને છૂટવાનો આધાર શું? જ્ઞાની આશ્ચર્ય એટલા માટે કહે છે કે બહુ આશ્ચર્ય છે, અનર્થ પરમાર્થ થઈ જાય, પરમાર્થ ધીમી ગતિએ ચાલે, વાંધો નહીં, સત સતના રૂપમાં રહેવું જોઈએ. કૃપાળુદેવે 371 પત્રમાં કહ્યું કે અનંત કાળ સુધી જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત કરવામાં થોડી વાર લાગે તો વાંધો નહીં, પણ તે અંગેની ભૂલ અથવા ભ્રાંતિ એ સહન ન થાય, ભલે વાર લાગે. આ જીવે અનંત કાળની યાત્રા કરી છે અને કદાચ ભૂમિકા તૈયાર થતા થતાં દેહ છૂટી જાય, કાળનું વિપરીતપણું હોય, ક્ષેત્ર બરોબર અનુકૂળ ન હોય, અને યોગ ક્યાંક મળવામાં અધૂરા થઈ ગયા, અને યોગ સારો મળ્યો હોય અને આપણી પોતાની પાત્રતા ખોટી પડી, આપણી પાત્રતા ખોટી પડી, આવું પણ બને, કંઈ વાંધો નહીં, એનો રંજ નહીં કરવો, પણ સત સત જ રહેવું જોઈએ, પરમાર્થ પરમાર્થ જ રહેવો જોઈએ. આ દ્રષ્ટિ જો જીવનની અંદર સાબુત હશે તો ભલે મોડું થાય, પ્રભુ મોડું થાય એનો ખેદ નથી, એનો રંજ નથી, ભ્રાંતિ થાય કે ભૂલ થાય એનો ખેદ છે. એટલા જ માટે અનર્થ પરમાર્થ ન બનવો જોઈએ, પરમાર્થ પરમાર્થ જ રહેવો જોઈએ, સત સત જ રહેવું જોઈએ. સતની પ્રાપ્તિ સત પાસેથી જ થવી જોઈએ, અસતમાં સત હોતું નથી. આ વાતને બરોબર સ્પષ્ટ રાખીને જીવનની એ પળ જીવનની એક ક્ષણ જીવનમાં આવે કે જ્યાં આપણે આવા પ્રગટ સત્યની અંદર આપણી શ્રદ્ધાને આધારિત કરી અને આપણી યાત્રા પરમાર્થની શરૂ કરીએ. થશે, મોડી થાય, વાંધો નથી, પણ સત્યના આધારે શરૂ થયેલી યાત્રા આજ નહીં તો કાલ આપણને મુક્તિના દ્વારે લઈ જશે. પણ આ સત્યના નામે, કેવળ સત્યથી વિમુખ કે પરમાર્થના નામે અનર્થના ઘેરામાં ઘેરાઈને આપણે જો કોઈ પણ પ્રકારની ભ્રાંતિમાં ફસાઈ જશું તો અનંત કાળે પણ આવો જોગ જે બન્યો છે એ વિકટ જોગ ફરી બને કે કેમ, જેમ સૌભાગભાઈને લાગ્યું, જેમ મુનિશ્રીને લાગ્યું કે પ્રભુ બધી વાત સાચી, હવે અમારાથી આ વિરહ, હવે આ અમારાથી આ જે ઢીલ છે એ સહન થતી નથી, તમે અમને કોઈ ને કોઈ પ્રકારનું કોઈ સાધન આપો. કારણ એક જ છે કે કદાચ આ અવસર અમે ચૂકી જશું, તો એનો જવાબ બધાનો એક જ હતો કે અનંત કાળે પણ આવો જોગ બનવો વિકટ છે. આ વાક્ય સૌભાગનું પણ છેલ્લા પત્રોમાં આ છે, મુનિશ્રીનું પણ આ જ છે કે અનંત કાળે આવો જોગ બનવો વિકટ છે, કે સાક્ષાત પ્રગટ આત્મ સ્વરૂપ એવો પુરુષ હોય અને એનો જોગ આ જીવને બને, અને એ જીવનો જોગની અંદર જો જીવને જો એનું ઓળખાણ ન થાય તો આવો જોગ હવે ક્યારે બનશે? કારણ કે અસતમાંથી તો સત ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. કૃપાળુ દેવ એ પ્રગટ સત સ્વરૂપ હતા, સજાત્મ સ્વરૂપ હતા. આપણે પણ એ કેવળ સતથી વિમુખ ન જતા સતની સન્મુખ જવાના માર્ગે આપણી વૃત્તિને સતત જાગૃત રાખીને એ તરફ દ્રષ્ટિ રાખીએ, એ જ સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
એક લાજ આવ્યા મનવા, એક લાજવાના સાથી વિના સંગી વિના, એક લાજવાના, એક લાજવાના, એક લાજવાના. એક લાજ આવ્યા મનવા, એક લાજવાના સાથી વિના સંગી વિના, એક લાજવાના, એક લાજવાના, એક લાજવાના. કાળ જાની કેડી કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાળ જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, પોતાના જ પંથે પોતાના વિનાના સાથી વિના સંગી વિના, એક લાજવાના, એક લાજવાના, એક લાજવાના, એક લાજવાના. આપણે જ એકલાને કિરતાર એકલો, એકલા દિલોને એનો આધાર એકલો, આપણે જ એકલાને કિરતાર એકલો, એકલા દિલોને એનો આધાર એકલો, એકલા રહીને બેલી અલખ જગાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આય ખુવિતાવ્યું સઘળું સંસાર સંગે, બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે. આય ખુવિતાવ્યું સઘળું સંસાર સંગે, બતાવ્યો પ્રભુએ સાચો માર્ગ અસંગે. હવે તો અમે ભવ તરી રે જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના.